પ્રકરણ 5 ગુરુ અને શિષ્ય. ભાઈઓ ગુરુના ઘરમાં રહેતા અને ભક્તિપૂર્વક તેમની સેવા કરતા. તેમણે રાજમહેલના સુખ સગવડોનો ત્યાગ કર્યો હતો અને આનંદપૂર્વક કઠિનાઈઓ સ્વીકારી લીધી હતી. તેઓ નમ્રતાપૂર્વક અને વફાદારીપૂર્વક ગુરુની ઈચ્છાઓનું પાલન કરતા હતા. થોડા જ સમયમાં તેમણે પોતાનું અધ્યયન પૂરું કર્યું અને શીખવાડેલા વિષય ઉપર પ્રભુત્વ પ્રાપ્ત કર્યું. એક દિવસ દશરથ રાજા પોતાના મંત્રીઓ સાથે ગુરુના ઘરે આવ્યા. જ્યારે તેમણે પોતાના પુત્રોને વેદ મંત્રો બોલતા સાંભળ્યા, જે મંત્રો તેમની જીભમાંથી ઝડપભેર અને સ્પષ્ટતાપૂર્વક સરી પડતા હતા, જાણે કે તે મંત્રો તેજોમય રત્નોનો એક વંગીલો પ્રવાહ ન હોય, ત્યારે તે ખૂબ આનંદ પામે. પોતાના પુત્રો ખૂબ ભણ્યા છે તે જાણીને તેમને આનંદ થયો અને તે સુખી થયા. રામ ઉભા થઈને પોતાના પિતાના પગે પડ્યા. તે જોઈને બીજા ત્રણ ભાઈઓએ પણ આગળ આવીને પિતાને સાષ્ટાંગ પ્રણિપાત કરી. ગુરુએ દશરથ રાજાને અને તેમના મંત્રીને મૃગચર્મ પાથરેલા આસનો ઉપર બેસવાનું કહ્યું. પોતાના પુત્રોએ પોતાના અધ્યયનમાં કેટલો વિકાસ સાધ્યો છે તે જાણવા માટે દશરથે ગુરુ સાથે વાતચીત કરવા લાગ્યો. રામે પોતાના ભાઈઓને નિશાની કરી કે તેમણે તે બે જણની વાતો ચોરી ચૂપકીથી સાંભળવી જોઈએ નહીં. ગુરુની રજા લઈને પોતાના પુસ્તકો સાથે રામ ત્યાંથી ચાલ્યા ગયા અને પોતાના બીજા ભાઈઓને પણ પોતાની પાછળ બોલાવી દીધા. બીજા ભાઈઓ બધી બાબતોમાં રામને અનુસરતા હતા, એટલે તેમણે શાંતિપૂર્વક તેમના અભિનય માત્રનું આજ્ઞા પાલન કર્યું. વસિષ્ઠ અને દશરથે આ ઘટના જોઈ તેમણે રામના સદાચારનું, ગુરુ સાથે થતી વાતચીતનું, સમજનું, તેમની તાત્કાલિક વિનમ્રતાના પ્રતિ કાર્યનું અને જે રીતે તે પોતાના ત્રણ ભાઈઓ માટે દ્રષ્ટાંતરૂપ અને આદર્શરૂપ બનતા હતા તેનું મૂલ્યાંકન કર્યું. તેઓ આટલી બધી શિસ્ત શીખ્યા હતા તેથી તે બંને રાજી થયા. વસિષ્ઠ પોતાની વાતને મનમાં સમાવી શક્યા નહીં. તે બોલ્યા, મહારાજ, તમારા પુત્રોએ સર્વ કળાઓ ઉપર પ્રભુત્વ પ્રાપ્ત કર્યું છે. રામે બધા શાસ્ત્રો ઉપર સ્વામિત્વ મેળવ્યું છે, તે સામાન્ય માનવી નથી. મેં તેમને વેદોનું ઉચ્ચારણ કરવાનું શીખવવા માંડ્યું કે તરત જ તે વેદોને પહેલેથી જાણતા હોય ત્યાં તે વેદોનું ઉચ્ચારણ કરી ગયા. માત્ર તે જ સૂક્તોનું ઉચ્ચારણ તે રીતે કરી શકે કે જેમણે વેદોને પ્રેરિત કર્યા હોય, બીજું કોઈ નહીં. વેદો એવા ગ્રંથો નથી કે જેમને રામે ફુરસદના સમયમાં વાંચ્યા હોય. તે તો ઉચ્ચારણ અને શ્રવણ દ્વારા ગુરુ શિષ્યની પરંપરાથી ચાલ્યા આવેલા છે. તે માત્ર ગુરુ પાસેથી જ મળે છે, બીજે ક્યાંય નહીં. તેથી તેમને શ્રુતિ કહેવામાં આવે છે. તે પરમાત્માનો દિવ્ય નિશ્વાસ છે જે મંત્રોના રૂપમાં પ્રગટ થયો છે. રામની પેઠે વેદો ઉપર પ્રભુત્વ મેળવવા મેં બીજા કોઈ શિષ્યને હજી સુધી જોયો નથી. અરે જોયો તો શું, પણ આવી નોંધપાત્ર સિદ્ધિ મેળવનાર વિશે મેં હજી સુધી સાંભળ્યું પણ નથી. તમારા પુત્રની બીજી અનેક સિદ્ધિઓ વિશે હું કહી શકું તેમ છું. મહારાજ, જ્યારે હું આ કુમારોને મારા વિદ્યાર્થી તરીકે પ્રાપ્ત કરવાના સદભાગ્યનો વિચાર કરું છું, ત્યારે હું એમ માનું છું કે તે મારી લાંબી સમય સુધી કરેલી તપસ્યાનું જ ફળ છે. તેમને વધારે જાણવાની જરૂર નથી. હવે તેમને રાજકુમારો માટે યોગ્ય ધનુર્વિદ્યાની અને તે પ્રકારની કુશળતાઓની તાલીમ આપવાની જરૂર છે. મારી દેખરેખ હેઠળ તેમણે પોતાનું અધ્યયન પૂર્ણ કર્યું છે. હું જે કંઈ શીખવાડી શકું તે સર્વમાં તેઓ નિષ્ણાત બને છે. આજનો દિવસ ખૂબ શુભ છે. તમારી સાથે તમે તેમને રાજમહેલમાં પાછા લઈ જાઓ. તે સાંભળીને અત્યાર સુધી વિયોગની વેદનાથી પીડાતા દશરથે હર્ષાશ્રુ સારે તે આનંદને પોતાનામાં સમાવી શક્યા નહીં. પોતાની પડખે બેઠેલા મંત્રી તરફ વળીને તે બોલ્યા કે આ શુભ સમાચાર જઈને રાણીઓને જણાવો અને ગુરુને ઘરેથી વિદાય થતી વખતે તેમને આપવાની દક્ષિણા ભેટો લઈને તેમને આશ્રમમાં આવવાનું કહો. સુમંત્ર ખૂબ જ ઝડપથી રાજમહેલમાં ગયા અને રાણીઓને તે સમાચાર જણાવ્યો. તેમણે ભેટોની તૈયારી કરી અને ધાર્યા મુજબ ઝડપભેર આશ્રમમાં પાછા ગયા. તે દરમિયાન વસિષ્ઠની સૂચના અનુસાર કુમારોએ પોતાને સરસામાન બાંધી લીધો. સરસામાનને રથમાં મૂકવામાં આવ્યો. પિતાની આજ્ઞા અનુસાર કુમારોએ વિધિપૂર્વક ગુરુની પૂજા કરી, તેમને ભેટ આપી, તેમને પગે પડ્યા અને ઘરે જવાની રજા માંગી. વસિષ્ઠે કુમારોને પોતાની પાસે બોલાવ્યા, તેમના હાથ દાબ્યા અને તેમના મસ્તકને પંપાળ્યા. તેમણે કુમારોને આશીર્વાદ આપ્યા અને નામ અરજી છતાં તેમને જવાની રજા આપી. વિયોગની વ્યથાથી તેમની આંખોમાં આંસુ આવ્યા. પોતાના શિષ્યો સાથે તે ચાલીને રથ સુધી ગયા. કુમારો રથમાં ચડ્યા અને રથે ચાલવા પડ્યા. પાછા વળીને તેમણે ગુરુની દિશામાં હાથ જોડ્યા. રથ દૂર સુધી ગયો ત્યાં સુધી તેમણે તેમ કર્યા જ કર્યું. ગુરુ પણ તે જ જગ્યાએ ઉભા રહ્યા. તેમના ગાલ આંસુથી ભીના થઈ ગયા હતા. દશરથે ગુરુ તથા શિષ્યની વચ્ચેની આ ગ્રંથિ જોઈ તેમને અતિ આનંદ થયો. તેઓ ઘરે પહોંચ્યા. ખિન્ન હૃદયે ગુરુએ આશ્રમમાં પ્રવેશ કર્યો. જ્યાં જ્યાં તેમની દ્રષ્ટિ પડતી ત્યાં ત્યાં અંધકાર જ દેખાતો, પ્રકાશ નહીં. તેમને ભય થયો કે પોતાની આસક્તિ પોતાના માટે એક શૃંખલારૂપ બની જશે સ્મૃતિની ચડતી ભરતીને દબાવી દેવા માટે તેમણે ધ્યાનમાં બેસવાનો નિર્ણય કર્યો. થોડા સમયમાં તેમણે બાહ્ય ભ્રાંતિનો પરાજય કર્યો અને પોતે અંતર આનંદમાં વિલીન થઈ ગયા. તેમને ભાન થયું કે કુમારો જીવનના ચાર મૂર્તિમાન પુરુષાર્થો હતા, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. તેમણે ઉદાત્ત જીવનના આ ભવ્ય આદર્શો પૃથ્વી ઉપર ફરી સ્થાપવા માટે માનવ દેહ ધારણ કર્યો હતો. એ ભાનથી તેમને અવિક્ષિપ્ત શાંતિ પ્રાપ્ત થઈ. દશરથે શસ્ત્રાસ્ત્રોના ઉપયોગની તાલીમ કુમારોને આપીને તેમણે પ્રાપ્ત કરેલી વિદ્યાની પૂર્તિ કરવાનો નિર્ણય કર્યો. એટલે તેમણે નિષ્ણાત ધનુર્ધરો અને બીજાઓને બોલાવ્યા અને કુમારોનો આક્રમણનું તથા રક્ષણનું વિજ્ઞાન શીખવવાની વ્યવસ્થા કરી. પણ અધ્યયનના દરેક ક્ષેત્રમાં ખૂબ પ્રભુત્વ મેળવી લીધેલા આ કુમારોના ગુરુઓ બનવાનો દાવો કોણ કરી શકે? કુમારો તો માત્ર માનવનો ભાગ ભજવીને શીખવાનો દેખાડો જ કરતા હતા. જે પરમાત્મા આ કઠપૂતળીઓના દેખાવની દોરીઓ ધારણ કરે છે તેને પણ છતી દોરી ખેંચવાનું કોણ શીખવાડી શકે? માયાના આવરણ હેઠળ પોતાની વાસ્તવિકતાને ન ઓળખનાર માણસો તેમને તાલીમ આપવા મથતા અને બાહ્ય જીવન માટે ઉપયોગી વિષયગત કલાઓ શીખવાડતા. તેઓ જગતને દુઃખમાંથી ઉગારવા માટે આવ્યા હતા, એટલે તેમણે જગતમાં જગતના બનીને રહેવાનું હતું અને પોતાનો હેતુ સરે ત્યાં સુધી જગતના રૂઢિરિવાજોને માન આપવાનું હતું. માણસો તેમના કાર્યો સમજી શકતા નહીં, કારણ કે તે માનવી બુદ્ધિથી અથવા કલ્પનાથી પર હતા. જો તેમને તે કાર્યો સમજાવવાનું કહેવામાં આવે તો તેઓ તેમ કરી શકે નહીં. પણ માણસોએ પોતાના આચરવાના આદર્શો શીખવા જ જોઈએ. એટલે રામ પોતાની જાતને બસમતી આચ્છાદિત અગ્નિ જેવી, ખૂબ લીલથી આચ્છાદિત સરોવર જેવી, અથવા વાદળના પડદાથી ઢંકાયેલા ચંદ્ર જેવી દેખાડતા હતા. ભાઈઓ પણ રામને પગલે ચાલતા. રામ અને લક્ષ્મણ એવી યુક્તિ પ્રયુક્તિઓના અને કુશળતાઓના જ્ઞાનને પ્રગટ કરતા કે જેમને નિષ્ણાત ગુરુઓ પણ જાણતા ન હતા. ગુરુઓ આશ્ચર્ય મૂળ બની જતા, થોડાક ભયભીત પણ થઈ જતા, પણ તે ચાર રાજકુમારો કદી કોઈ પશુ કે પંખી સામે બાણ છોડતા નહીં. તેમણે ગંભીરતાપૂર્વક એક પ્રતિજ્ઞા લીધી હતી કે અમે માત્ર મહાન કટોકટીને પ્રસંગે જ શસ્ત્રાસ્ત્રોનો ઉપયોગ કરીશું, કોઈને મારી નાખવા માટે કે કોઈને ઘાયલ કરવા માટે તો નહીં જ. તે પ્રતિજ્ઞાનો ભંગ તેઓ કદી પણ કરતા નહીં. તાલીમ આપનારાઓ તેમને ઘણીવાર શિકાર કરવા માટે જંગલમાં લઈ જતા, પણ જ્યારે કુમારો પશુઓને કે પંખીઓને જોતા અને તેમને ગુરુ બાણ છોડવાનું કહેતા ત્યારે કુમારો ઠપકો આપતા, શિક્ષકોને કહેતા કે આ બાણોનો ઉપયોગ નિર્દોષ લક્ષ્યો સામે કરવાનો નથી, તેમનો ઉપયોગ સાધુજનોના રક્ષણ માટે, જગતના કલ્યાણ માટે અને લોકોની સેવા માટે કરવાનો છે. તે હેતુ માટે અમે શસ્ત્રાસ્ત્રો ધારણ કરીએ છીએ. આ મૂર્ખાઈ ભરેલી રમતગમતો માટે તેમનો ઉપયોગ કરીને અમે તે શસ્ત્રાસ્ત્રોનું અપમાન નહીં કરીએ. એમ કહીને કુમારો બાણ છોડતા નહીં. શિક્ષકોને તેમની દલીલો સ્વીકારવી પડતી. રામનું દરેક કાર્ય, તેમનો દરેક શબ્દ તેમની કરુણા બતાવતો. કોઈક વાર જ્યારે લક્ષ્મણ કોઈ પંખી અથવા પશુ ઉપર પોતાનું બાણ તાકતા ત્યારે તેઓ વિરોધ કરીને રામ વચ્ચે આવતા અને કહેતા કે લક્ષ્મણ, એણે તારું કે જગતનું શું બગાડ્યું છે? તું શા માટે તેને વિંધવાની ઈચ્છા રાખે છે? તું જાણતો નથી કે નિર્દોષ પ્રાણીઓને દંડ આપવો એ રાજનીતિથી તદ્દન વિરુદ્ધ છે. રાજા ઘણીવાર પોતાના કુમારોને લઈને મંત્રીઓ સાથે બેસતા અને રાજ્ય વહીવટની, ન્યાય આપવા સંબંધી અને રાજ્યમાં નીતિના નિયમો લાગુ કરવાની ચર્ચાઓ કરતા. તેઓ રાજવંશના પૂર્વજોની અને બીજાઓની કથાઓ વર્ણવતા. તેમણે કેવી રીતે પ્રજાના પ્રેમને અને વફાદારીને સંપાદન કર્યા હતા, તેમણે કેવી રીતે અસુરો સાથે દેવો માટે યુદ્ધ કર્યા હતા તેની અને પોતાના પ્રયત્નોમાં તેમણે કેવી રીતે દેવોની કૃપા અને તેમનો ટેકો પ્રાપ્ત કર્યો હતો તેની વાતો કહેતા. જ્યારે તે કથાઓ કહેવામાં આવતી ત્યારે પિતાને તથા પુત્રને ખૂબ આનંદ થતો. ઘણીવાર મંત્રીઓ પણ તેવી કથાઓ કહેતા. વર્ષો વીતતા કુમારો જેમ જેમ મોટા થતા ગયા તેમ તેમ મંત્રીઓને શ્રદ્ધા આવતી ગઈ કે કુમારોને રાજ્ય વહીવટમાં અમુક કામો સોંપી શકાય તેમ છે. લોકો સ્વપ્નો સેવતા હતા કે જ્યારે કુમારો ઉંમરલાયક થઈને રાજ્ય વહીવટની લગામ પોતાના હાથમાં લેશે ત્યારે પૃથ્વી સ્વર્ગ સમાન બની જશે. જ્યારે લોકો રાજકુમારોને જોતા ત્યારે તેમને અનુભવ થતો કે તેમની બંનેની વચ્ચે પ્રેમપૂર્ણ આસક્તિની ગ્રંથિ ઉત્પન્ન થઈ. તેમની વચ્ચે થતી વાતચીતમાં મધુર સંવાદમયતા હતી. અયોધ્યાવાસીઓમાં કોઈ પણ માણસ એવો ન હતો કે જે આ સરળ, વિનમ્ર, સદગુણી અને નિસ્વાર્થ રાજકુમારોને ચાહતો ન હોય અથવા તેમના દર્શનની ઈચ્છા રાખતો ન હોય. અયોધ્યાના બાળકોને તે રાજકુમારો પોતાની જાત જેટલા વહાલા હતા, પોતાના હૃદયો જેટલા મૂલ્યવાન હતા. જ્યારે રાજકુમારો 11-12 વર્ષના થયા ત્યારે એક દિવસ દશરથે સદગુણોના ભંડારરૂપ સુમંત્ર મંત્રીને પોતાની પાસે બોલાવ્યા અને તેમણે કહ્યું કે રાજકુમારોને પરાવિદ્યા મુક્તિની આધ્યાત્મિક વિદ્યા શીખવવાનો પ્રબંધ કરો. તેમણે કહ્યું કે માણસ દુન્યવી વિદ્યાઓમાં ગમે તેટલો કુશળ હોય પણ માત્ર પરાવિદ્યા જ તેને ધર્મનું આચરણ કરવા માટે બળ આપે છે. કુમારોને ઉચ્ચતમ નીતિનું શિક્ષણ તેમની કોમળ ઉંમરમાં જ આપવું જોઈએ. જીવનની શરૂઆતના વર્ષોમાં જે સંસ્કારો અને અનુભવો મળે છે તેમના પાયા ઉપર પાછળના જીવનમાં સફળતા અથવા નિષ્ફળતા ચણાય છે. પાછળના વર્ષોની ઇમારતનો પાયો શરૂઆતના વર્ષોમાં જ નંખાય છે. એટલે દશરથે કહ્યું, રાજકુમારોને રાજ્યમાં બધે ફેરવો, તેમને માત્ર લોકોની સ્થિતિ જ નહીં પણ તીર્થસ્થાનોની પવિત્રતા પણ જોવા દો. તેમના આગળ તીર્થસ્થાનોની પવિત્રતાનો, તે સ્થાનોના મંદિરોના ઇતિહાસનો તથા તેમને પવિત્ર બનાવનાર ઋષિ મુનિઓના ઇતિહાસનું વર્ણન કરો. તેમને તે સ્થાનોને પાવન કરતી દિવ્યતાના સ્ત્રોતોમાંથી ખૂબ પાન કરવા દો. મને લાગે છે કે તેમ કરવાથી તેમને ખૂબ લાભ થશે. તે મોટા થશે ત્યારે તેઓ ઇન્દ્રિય સુખો અને કામનાઓ પ્રત્યે અભિમુખ થશે. તેવી વૃત્તિઓનો શિકાર બની જાય ત્યાર પહેલા તેમનામાં વિશ્વમાં અંતર્યામી રૂપે રહેલા ભગવાન માટે પૂજ્ય બુદ્ધિના, ભક્તિના, અહોભાવના બીજનું રોપણ કરો. પશુતામાં સરી પડતી માનવતાને બચાવી લેવાનો તે શ્રેષ્ઠ ઉપાય છે. રાજાઓ માટે તે આવશ્યક છે. ગુરુની અને પુરોહિતોની સલાહ લો અને વિલંબ કર્યા વગર તેવા પર્યટનોની વ્યવસ્થા કરો. તે મહાન તક રાજકુમારોને મળશે તે વિચારથી આનંદ પામીને સુમંત્રે પર્યટન માટેની બધી તૈયારીઓ કરાવી. કુમારોની સાથે જવા માટે પોતે તૈયાર થયા. રાજકુમારો જે યાત્રા કરવા જવાના હતા તેની ખબર રાણીઓને પડી. કુમારો પવિત્ર યાત્રાને જવાના છે તે જાણીને રાણીઓ પણ આનંદ પામી. યાત્રાને સગવડ ભરી અને સુખમય બનાવવા માટે બધી જરૂરી વસ્તુઓ તેમની માટે તૈયાર કરી. તેમની સાથે થોડીક ધાત્રીઓ અને તેમની ઉંમરના બાળકોને મોકલવાની રાણીઓએ વ્યવસ્થા કરી. રાજ્યના તીર્થોની મુલાકાત લેવાનો તક સાંપડવાથી રાજકુમારોને પણ ખૂબ આનંદ થયો. તેમણે પોતાના સાથીદારોને પ્રોત્સાહિત કર્યા અને રાજા પાસે તેમને પણ વસ્ત્રો અને બીજા સાધનો અપાવ્યા. બીજે દિવસે જ્યારે યાત્રા માટે નક્કી કરેલું શુભ મુહૂર્ત આવ્યું ત્યારે રાજકુમારોએ માતા પિતાને પ્રણામ કર્યા, પોતાના કપાળ વડે તેમનો ચરણ સ્પર્શ કર્યો, ગુરુને પગે લાગ્યા, રાણીઓએ તેમના કપાળમાં તિલક કર્યું, કોઈની બુરી નજર ન લાગે તે માટે ગાલ ઉપર ટપકા કર્યા. કુમારોએ રાજાને યોગ્ય વસ્ત્રોનો ત્યાગ કર્યો, યાત્રીના વસ્ત્રો ધારણ કર્યા. તેમણે રેશમી ધોતિયા પહેર્યા, ખભા ઉપર શાલ ઓઢી લીધી. પછી તેઓ રથમાં બેઠા. તેમને વિદાય આપવા માટે આવેલા હજારો નાગરિકોનો જયનાથ ગાજી રહ્યો. રથ ચાલવા માંડ્યો. તેમની આગળ અને પાછળ અંગરક્ષકો હતા. દિવસો, અઠવાડિયાઓ, મહિનાઓ પણ વીતી ગયા. તેઓ દરેક મંદિરમાં અને તીર્થમાં ગયા. તેમણે દરેક સ્થાનની પવિત્રતા પોતાનામાં ભરી દીધી. તેમણે દરેક મંદિરમાં શ્રદ્ધાપૂર્વક અને ભક્તિપૂર્વક પૂજા કરી. ઊંડી તપાસ કરીને તેમણે દરેક સ્થાનનો તથા મંદિરનો પૂર્વ ઇતિહાસ જાણી લીધો. તે લાંબા સમય દરમિયાન તેમણે બીજો કોઈ વિચાર જ ન કર્યો. બધી વસ્તુઓની તેમણે ઉપેક્ષા કરી. સુમંત્ર તેમની આગળ દરેક સ્થાનની પવિત્રતાનું વર્ણન એટલી બધી ચિત્રાત્મક રીતે અને બધી વિગતો સાથે કરતા હતા કે તેમના હૃદય સનેનાટીથી ભરાઈ જતા હતા. રાજકુમારો સુમંત્રને વધુ માહિતી પૂછતા. તેમની ન સંતોષાય તેવી ઉત્કંઠા જોઈને સુમંત્રને પણ ખૂબ આનંદ થયો અને તેમણે કુમારોને વધુ માહિતી અને પ્રેરણા આપી. આમ તેમણે કન્યાકુમારીથી કાશ્મીર સુધી અને પૂર્વ સમુદ્રથી પશ્ચિમ સમુદ્ર સુધી યાત્રા કરી. તેમાં તેમને 3 કરતા વધારે મહિના લાગ્યા. કુમારોની આંખો લોકોના દુઃખ પ્રત્યે ખુલ્લી હતી. રાજ્યના દરેક ભાગમાં યાત્રીઓને પડતી મુશ્કેલીઓ તેમણે જોઈ. તે જોઈને તેઓ સુમંત્રને આજીજી કરતા કે આ બધા યાત્રીઓને જરૂરી સગવડો આપવાની જોગવાઈ તમે કરજો. તેમણે ઘણા મંદિરોનો જીર્ણોદ્ધાર કરાવ્યો અને કુવાઓમાં પીવા યોગ્ય પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરાવી. માર્ગની બંને બાજુએ વૃક્ષો રોપાવ્યા. તરસ્યા મુસાફરો માટે પરોબો બંધાવી ધર્મશાળાઓ અને આરોગ્ય કેન્દ્રોનો પ્રબંધ કર્યો. જ્યારે જ્યારે રામ તેવી સગવડોની વ્યવસ્થા કરવા માટે ઈચ્છા બતાવતા ત્યારે ત્યારે જરા પણ આનાકાની કર્યા સિવાય સુમંત્ર તેમાં સંમત થતા. તરત જ તે રામની ઈચ્છા અનુસાર તેમને સંતોષ થાય તે રીતે તે સગવડો માટેનો પ્રબંધ કરી દેતા. રાજ્યને આવો વફાદાર અને કાર્યકુશળ મંત્રી મળ્યો છે તે જોઈને કુમારોને પણ ખૂબ આનંદ થયો. તેઓ પરસ્પર કહેતા કે આપણને આવા મંત્રી મળ્યા છે એટલે પ્રજાનું કલ્યાણ અને પ્રગતિ જરૂર થવાના જ. ખાસ દૂતો મારફતે કુમારોની યાત્રાના ખર્ચનો હિસાબ અયોધ્યામાં મોકલી આપવામાં આવતો. ભેગા કરેલા સમાચારો દૂતો કોઈ બીજા સ્થાનના દૂતોને આપતા, તેઓ કોઈ ત્રીજા સ્થાનના દૂતોને આપતા અને એ રીતે સમાચાર અયોધ્યા પહોંચી જતા. જ્યારે જ્યારે સમાચારો પ્રાપ્ત થવામાં વિલંબ થતો ત્યારે ત્યારે રાણીઓ બહુ જ ચિંતાતુર બની જતી. તેઓ કુમારો સંબંધી સાચી માહિતી આપવાની વશિષ્ઠ ગુરુને પ્રાર્થના કરતી. કુમારો વિશે જાણી લેવાની વશિષ્ઠમાં યોગ શક્તિ હતી એટલે રાણીઓને તે ખાતરીપ્રદ સમાચારો આપતા કે કુમારો સુખી તંદુરસ્ત અને કુશળ છે. થોડા જ સમયમાં તેઓ રાજધાનીમાં પાછા આવી જશે. તેથી રાણીઓને હિંમત અને વિશ્વાસ આવતા. પછી તેમને આશીર્વાદ આપીને ગુરુ રાજમહેલમાંથી પાછા આશ્રમમાં જતા. તે દરમિયાન સમાચાર લાવનાર દૂતોએ એક સારા સમાચાર આપ્યા. તેમણે જણાવ્યું કે કુમારો અયોધ્યાની નજીક આવી પહોંચ્યા છે. 2-3 દિવસમાં તેઓ અહીં આવી પહોંચશે. જેમણે સફળતાપૂર્વક પોતાની લાંબી યાત્રા પૂરી કરી હતી અને યાત્રામાં પોતાની ભક્તિ તથા કરુણા વડે જેમણે પુણ્ય કીર્તિ પ્રાપ્ત કરી હતી તે 4 રાજકુમારોનું રાજધાનીમાં સ્વાગત કરવા માટે મુખ્ય દરવાજા આગળ વ્યવસ્થા કરવામાં આવી. માર્ગો ઉપર ગુલાબજળ છાંટવામાં આવ્યું જેથી ધૂળ ન ઉડે. કમાનોની અને તોરણોની રચના કરવામાં આવી. માર્ગની બંને બાજુએ સ્ત્રીઓ હાથમાં આરતીઓ લઈને કુમારોની આરતી ઉતારવા માટે ઉભી રહી. કુમારો દરવાજા આગળ આવી પહોંચ્યા. તેમની આરતી ઉતારવામાં આવી. સુગંધી પુષ્પોની પાંખડીઓ જેના ઉપર વેરવામાં આવી હતી તેવા રાજમાર્ગ ઉપર કુમારો ચાલતા. તેમની આગળ સંગીતકારોના અને સ્તુતિચારણોના સમૂહો સ્વાગતના ગીતો ગાતા ચાલતા હતા. રાજવંશના વિખ્યાત નબીરાઓ પણ ભગવાનના આશીર્વાદ ઉતરે તે માટે બ્રાહ્મણો વેદ મંત્રો ભણતા હતા. રાજકુમારોની સાથે સુમંત્રા હતા. કુમારોના મુખ એક વિચિત્ર સુંદરતા વડે પ્રકાશતા. છેવટે તેઓ રાજમહેલ આવી પહોંચ્યા. ત્યાં તેમને કોઈની નજર ન લાગે તે માટે ધાર્મિક વિધિઓ કરવામાં આવી. પછી કુમારોને અંતઃપુરમાં લઈ જવામાં આવ્યા. જેમની આંખો તેમને જોવા માટે તલસી રહી હતી તેવી માતાઓ ત્યાં તેમની રાહ જોતી. કુમારો દોડીને માતાઓ પાસે ગયા અને તેમને પગે પડ્યા. માતાઓએ તેમને ઉચકી લઈને તેમને 5-6 મિનિટ સુધી ગાઢ આલિંગન આપ્યું. માતાઓને તથા કુમારોને જાણે તેઓ ભગવાનમાં વિલીન થઈ ગયા હોય તેમ ખૂબ આનંદ. તેઓ બધું જ બાહ્યભાન ભૂલી ગયા. પ્રેમથી માતાઓની આંખોમાં ઉભરાતા આંસુઓ વડે કુમારોના મસ્તકો પણ ભીના બની ગયા. માતાઓએ પોતાની સાડીઓના પાલવ વડે તેમના મસ્તકો લૂછી નાખ્યા. તેમણે કેસ પંપાળ્યા, મસ્તકને લાડ કર્યા, કુમારોને પોતાના ખોળામાં બેસાડ્યા અને પોતાને હાથે તેમને મિષ્ટ દહી ભાત ખવડાવ્યો. ઓહ, માતાઓનો ઉત્સાહ અને આનંદ અવર્ણનીય હતો. 3 માસ સુધીના વિયોગથી વ્યથા થોડે ઘણે અંશે હવે શાંત થવા માટે માતાઓએ થોડાક દિવસો સુધી કુમારોને પોતાની પાસે જ રાખ્યા. તેઓ કુમારો પાસેથી તેમની યાત્રા કથા સાંભળવા માંગતી હતી. કુમારોએ સુમંત્રે તેમની આગળ કરેલા વર્ણન અનુસાર પોતાની સરળ સાચા દિલની શૈલીમાં દરેક તીર્થનું વર્ણન માતાઓને કહી સંભળાવ્યું. માતાઓ તે કથાઓને એટલી બધી શ્રદ્ધા સાથે અને એટલા બધા ઉત્સાહપૂર્વક સાંભળતી હતી કે દરેક ઉત્સુક યાત્રીને જે આનંદ દરેક તીર્થ આપતું હતું તે આનંદને તેઓ પોતે પણ અનુભવવા લાગી. કુમારો યાત્રા કરીને પાછા આવ્યા. તે પ્રસંગને દશરથે દેવોને આહુતિઓ આપીને પોતાના રાજ્યના અને રાજધાનીઓના બ્રાહ્મણો કાશીની અને પ્રયાગની યાત્રા સફળતાપૂર્વક કરી આવ્યા હતા તેમને બધાને માટે ભોજન સમારંભ ગોઠવીને ઉજવ્યો. રાજાએ તે બ્રાહ્મણોને દક્ષિણા પણ આપી. આમ રાજકુમારો જન્મ્યા તે દિવસથી માંડીને રાજ્યમાં તથા રાજધાનીમાં સતત ઉત્સવ અને મિજબાનીઓ ચાલુ જ રહેતા. અયોધ્યા નગરી સતત આનંદથી પ્રકાશી ઉઠી. મિજબાનીઓ તથા ઉત્સવોને કારણે પ્રજાજનોમાં પરસ્પર પ્રેમની અને આભાર વૃત્તિની ગ્રંથિઓ રચાઈ. દરેક મહિને બાળકની જન્મતિથિના દિવસોએ એટલે કે શુક્લ પક્ષ 9મી, 10મી અને એકાદશીની તિથિઓએ ભવ્ય વિધિ કરવામાં આવતો. કુમારો યાત્રા ઉપર ગયા હતા ત્યારે પણ જાણે તેઓ હાજર હોય તે રીતે આ દિવસો ભવ્યતાપૂર્વક ઉજવવામાં આવતા. માત્ર તે વિધિઓ કરવામાં આવતા નહીં કે જેમાં તેમની શારીરિક હાજરીની જરૂર હોય. બાકી મિજબાનીઓ, દાન, રમતગમત, નૃત્ય વગેરે તો ઉત્સાહપૂર્વક ગોઠવવામાં આવતા જ હતા. પણ યાત્રાને પરિણામે કુમારોમાં આવેલા પરિવર્તનને માતા પિતાએ નિહાળ્યું. તે પરિવર્તન બહુ જ આશ્ચર્યકારક હતું. તેમણે આશા સેવી કે દિવસો પસાર થશે તેમ તેમ તેમના જીવનની વિચિત્ર રીસરસમો ઘસાઈ જશે. તેઓ કુમારોની વર્તણૂકનું અને વલણોનું ધ્યાનપૂર્વક નિરીક્ષણ કરવા લાગ્યા. પણ કુમારોની વર્તણૂક તથા વલણો ચાલુ રહ્યા. તેમનામાં કોઈ ન્યૂનતાનું ચિહ્ન નજરે પડ્યું નહીં. રામ મોટે ભાગે રાજમહેલમાં જ રહેતા. પહેલાની પેઠે તે નિશ્ચિત સમયે સ્નાન કરતા નહીં. તેમને રાજવી વસ્ત્રો પહેરવાના ગમતા નહીં. તે મિષ્ટાન્ન જમતા નહીં. તે કદી સુવર્ણ સિંહાસન ઉપર બેસતા નહીં. એમ લાગતું હતું કે ઇન્દ્રિયોને તથા મનને અગોચર એવા પરમાત્મા તત્વના ધ્યાનમાં તે વિલીન થઈ ગયા હતા. પોતાના જ્યેષ્ઠ બંધુને દેખીતી રીતે વિસન્ન અને દિલગીર જોઈને, વિસન્ન એટલે કે ખિન્ન અને દિલગીર જોઈને નાના 3 ભાઈઓ હંમેશા તેમની પાસે જ રહેતા. રમતગમત માટે અથવા બીજા કોઈ પણ કારણે તેઓ રામ પાસેથી ખસતા જ નહીં. ચારેય ભાઈઓ એક રૂમમાં બેસીને અંદરથી તેને બંધ કરી દેતા. ભોજન અંદર લઈ જવા માટે માતાઓને અવારનવાર બહારથી બાળનું ખખડાવવું પડતું. કુમારો આમ શા માટે વર્તતા હતા તેનું કારણ શોધી કાઢવા માટે તેમણે ખૂબ પ્રયત્ન કર્યો, પણ તેમણે કશું જ કારણ જડ્યું નહીં. રામે કૃપા કરીને તેમના પ્રશ્નોનો જવાબ આપ્યો કે આ મારો સ્વભાવ છે, એવા સ્વભાવનું કારણ જાણવાની તમારે શી જરૂર છે. માતાઓને લાગ્યું કે આ વસ્તુ સ્થિતિની વધારે ઉપેક્ષા કરવી તે ઠીક નથી. તેમણે દશરથને એ વાત કરી. તેમણે કહ્યું કે કુમારોને ખંડમાં લઈ આવો. પહેલેથી પિતાની ઈચ્છાને માન આપીને કુમારો તરત જ તેમની પાસે દોડી જતો, પણ આ વખતે આવવામાં તેમણે ખૂબ વિલંબ કર્યો. દશરથને પણ આશ્ચર્ય અને ચિંતા થઈ. તે પોતે જ કુમારોની રૂમમાં જવા તૈયાર થયા. તે જ વખતે પરિચારકે આવીને કહ્યું કે કુમારો આવી રહ્યા છે. પિતાને ખૂબ આનંદ થયો. તેમણે પુત્રોને દ્રઢ આલિંગન આપ્યું. પોતાની બંને બાજુએ પુત્રોને રાખીને તે બેઠા. તેમણે કુમારોને હળવી તથા ગંભીર બાબતોના પ્રશ્નો પૂછ્યા. પહેલા તો જ્યારે તે એક પ્રશ્ન પૂછતા ત્યારે કુમારો 10 જવાબ આપતા, પણ તે દિવસે જ્યારે તેમણે 10 પ્રશ્નો પૂછ્યા ત્યારે તેમણે ભાગ્યે જ એકનો જવાબ આપ્યો. દશરથે રામને ખેંચીને પોતાના ખોળામાં બેસાડ્યા અને આજીજીપૂર્વક તેમને કહ્યું કે હે પુત્ર, તું વાત કેમ કરતો નથી? આ મૌન શા માટે સેવે છે? તારી શી ઈચ્છા છે? જગતમાં તારા સિવાય મારી પાસે બીજું છે પણ શું? તારે શેની જરૂર છે? મને કહે, હું ચોક્કસ તરત જ તારી ઈચ્છા પૂર્ણ કરીશ. તું તારા ભાઈઓ સાથે હળીમળીને પહેલાની પેઠે ખેડતો નથી એટલે તેઓ પણ દુઃખી છે. પિતાએ પ્રેમપૂર્વક રામની દાઢીને પંપાળી અને તેમના મુખ સામે જોયું, પણ રામે માત્ર એટલું જ કહ્યું કે હું તદ્દન સંતુષ્ટ છું, મારે કાંઈ જ જોઈતું નથી. આ વિચિત્ર વર્તણૂક જોઈને દશરથ ચિંતાતુર અને વિક્ષુબ્ધ બની ગયા. તેમની આંખોમાં આંસુ ઉભરાયા. કુમારો પર તેમના દુઃખની કશી અસર થઈ નહીં. પુત્રોએ કેવી રીતે વર્તવું જોઈએ તે બાબત પિતાએ તેમને કેટલાક મૃદુ શબ્દો કહ્યા અને પછી તેમને રાજમહેલના પોતપોતાના ખંડોમાં મોકલી દીધા. તેમણે વાટાઘાટ કરવા માટે સુમંત્રને બોલાવ્યો. તેમણે પૂછ્યું, યાત્રા દરમિયાન એવું કંઈ બન્યું હતું કે જેથી કુમારો અસ્વસ્થ અને વ્યાપ્ત બની જાય? તું તેમને વહેલા તો પાછા લાવ્યો એવું તો નથી ને? શું તેમને વધારે તીર્થસ્થાનો જોવાની ઈચ્છા હતી કે જેમાં તેમને રસ હતો? દશરથે સુમંત્રાને એટલા બધા પ્રશ્નો પૂછ્યા કે સુમંત્ર આશ્ચર્યચકિત અને ભયભીત બની ગયા. તેમના હોઠ ફફડવા લાગ્યા. તેમણે જવાબ આપ્યો, રાજકુમારો નાખુશ થાય એવું કશું જ યાત્રા દરમિયાન બન્યું નથી. તેમને કોઈ મુશ્કેલી નડી નથી. તેમની દરેક ઈચ્છાને માન આપવામાં આવતું અને તે પૂરી કરવામાં આવતી હતી. તેમની ઈચ્છા મુજબ હું બહુ ધનનું દાન આપતો. તેમની સૂચના અનુસાર હું યાત્રીઓ માટે ધર્મશાળાઓ બંધાવતો. તેમાં કશો વિલંબ કે આનાકાની કરવામાં આવતા નહીં. તેમને પસંદ ન પડી હોય તેવી કોઈ ઘટના વિશે તેમણે મને કશી જ વાત કરી નથી. મેં પણ તેવી કોઈ ઘટના જોઈ નથી. યાત્રા એ આનંદથી અને પૂજાથી પરિપૂર્ણ એવી એક લાંબી યાત્રા હતી. દશરથ પોતાના મંત્રીને ખૂબ સારી રીતે પીછાતા હતા. છેવટે તે બોલ્યા, તમે એક મહાન સજ્જન છો. મને પૂરી ખાતરી છે કે તમે ઉપેક્ષા કે ભૂલ કરો જ નહીં, પણ કોઈ ન સમજી શકાય તેવા કારણસર યાત્રા પછી કુમારોમાં એક ભારે પરિવર્તન આવી ગયું. તેમને ખાવાનું અને મજાક કરવાનું પણ ગમતું નથી. આસપાસ લોકોએ રામને ખૂબ સમજાવ્યા, પણ રામે કશો જ જવાબ આપ્યો નહીં. પોતાની વિચિત્ર વર્તણૂક બાબત તેમણે કશા કારણનું પણ સૂચવ્યું નહીં. વસ્તુઓની અસત્યતાના ભાનમાં તે વિલીન થઈ ગયા છે. મને આશ્ચર્ય થયું છે, રાણીઓ પણ તેથી ખૂબ ચિંતાતુર બની ગઈ છે. વફાદાર મંત્રી સુમંત્રે જવાબ આપ્યો કે જો તમે રજા આપો તો હું બાળકોને મળીને તેમના રોગની ચિકિત્સા કરવા કોશિશ કરું. દશરથે કહ્યું કે તદ્દન બરાબર છે, જલ્દી જાઓ. કારણ જડે તો પછી તેનો ઉપાય મુશ્કેલ નથી, ઈલાજ પણ દૂર નથી. હૃદયમાં ચિંતાના ભારથી લચી પડેલા સુમંત્ર કુમારોના નિવાસસ્થાને ઝડપભેર ગયા. તેમણે બારણા અંદરથી બંધ કરાયેલા દીધા. અંગરક્ષકો બહાર ઉભા હતા. જ્યારે સુમંત્રે બાળનું ખખડાવ્યું ત્યારે લક્ષ્મણે દ્વાર ઉગાડ્યું અને તેમણે અંદર આવવા દીધા. પછી સુમંત્રે બાળનું બંધ કર્યું. કુમારોના રોગનું કારણ જાણવા માટે તેમણે અનેક બાબતો વિશે તેમની સાથે વાતચીત કરી, પણ તેમને તેનું રહસ્ય જડ્યું જ નહીં. યાત્રાના મહિનાઓ દરમિયાન કુમારો વિશ્વાસપૂર્વક તેમની સાથે બિરાદરી ભાવ રાખતા હતા, પણ તાજેતરમાં તેમની બેની વચ્ચે ખૂબ અંતર પડી ગયું હતું. તે બે સ્થિતિઓની વચ્ચે ખૂબ ભેદ થઈ ગયો હતો. આંખમાં આંસુ સાથે તેમણે રામને પોતાના શોકનું કારણ જણાવવા આજીજી કરી. રામ સ્મિતપૂર્વક બોલ્યા કે સુમંત્ર, જે વસ્તુ મારો પોતાનો સ્વભાવ છે તેને માટે કયું કારણ આપી શકાય? તમારે તેની ચિંતા કરવાની જરૂર નથી. બીજું કંઈ કહેવાનું શક્ય ન હતું એટલે સુમંત્ર દશરથ પાસે આવ્યા અને તેમને પડખે બેઠા. તેમણે કહ્યું કે મને લાગે છે કે આવતીકાલે ગુરુને બોલાવવા અને યોગ્ય ઉપાય વિશે વિચારણા કરવી તે જ ઠીક રહેશે. પછી તે રાજાની રજા લઈને વિદાય થયા. રાજા દિલદાર બની ગયા. તેમણે બીજી બધી વસ્તુઓની ઉપેક્ષા કરી રાજ્યની માગોની પણ તેમણે ઉપેક્ષા કરી. પોતાના પુત્રોની વર્તણૂકોનું કારણ શોધી કાઢવા માટે તેમણે પોતાના મનમાં અનેક તર્ક વિતર્કો કરવા માંડે. તેમણે અનુમાન કર્યું કે હવે કુમારો યૌવન અવસ્થામાં પ્રવેશ કરવા લાગ્યા છે, એટલે સ્વભાવમાં કદાચ આવી ક્રાંતિઓ આવે એ સ્વાભાવિક છે. રાણીઓનો અભિપ્રાય પણ તેવો જ કંઈક હતો, એટલે થોડો સમય માટે તેમણે મનને આરામ આપ્યો. જ્યારે મહારાણીઓને ખબર પડી કે વશિષ્ઠ ગુરુ રાજમહેલમાં પધારવાના છે, ત્યારે તેમણે જરૂરી તૈયારીઓ કરી અને કુટુંબના પૂજાસ્થાન આગળ તેમની રાહ જોતી ઉભી રહી. પછી તરત જ ગુરુ પધારે, બધા તેમને પગે પડે. પુત્રોના રોગ બાબત તેમણે ગુરુ ઉપર આતુર પ્રશ્નોની ઝડી વરસાવી. બધાની આંખોમાં આંસુ હતા. રાજાના તથા રાણીઓના વિક્ષોભને જોઈને વશિષ્ઠે અંતર્મુખ દ્રષ્ટિ કરી અને તેમના શોકનું કારણ જાણવાની કોશિશ કરી. તેમની પારદર્શક પવિત્રતા સમક્ષ તરત જ સત્ય પ્રગટ થયું. થોડી ક્ષણોમાં જ રાણીઓ પ્રત્યે વળીને તેમણે ખાતરી આપી કે કુમારોને કાંઈ જ થયું નથી, આ સામાન્ય બાળકો નથી, તેમનામાં જરા પણ દુન્યવી કામના નથી, તેમના મન નિષ્કલંક છે, ચિંતા ન કરશો, તેમને મારી પાસે લઈ આવો, તમે તમારા અંતપુરમાં જાઓ. આ ખાતરીથી રાજા અને રાણીને આનંદ થયો. તેમણે કુમારોને બોલાવ્યા અને પોતે વિદાય લીધી. જ્યારે ગુરુ પોતાને મળવા માંગે છે એમ તેમણે સાંભળ્યું, ત્યારે તરત જ લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન તેમની પાસે જવા તૈયાર થયા. પણ રામે કશી જ ત્વરા બતાવી નહીં. રોજની પેઠે તે આત્મવિલીન હતા, એટલે લક્ષ્મણે તેમનો ચરણ સ્પર્શ કરીને કહ્યું કે આપણે વિલંબ વગર ત્યાં પહોંચી જવું શ્રેષ્ઠ છે, નહીં તો ગુરુની આજ્ઞાનો ભંગ કર્યા બદલ આપણા માતા પિતાને દુઃખ થશે. લક્ષ્મણે લાંબા સમય સુધી અનેક દલીલો આગળ ધરીને આગ્રહપૂર્વક રામને વિજ્ઞપ્તિ કરી. છેવટે પોતાના જ્યેષ્ઠ બંધુ રામ સાથે ત્રણેય ભાઈઓ પૂજા મંદિરમાં આવી પહોંચ્યા. ત્યાં તેમણે બધાએ ગુરુને પૂજ્યભાવપૂર્વક સાષ્ટાંગ પ્રણિપાત કર્યા અને તેઓ ગુરુની આગળ ઉભા રહ્યા. તેમને જોઈને વશિષ્ઠ ખૂબ પ્રેમપૂર્વક તેમને પોતાની પાસે બેસવાનું કહ્યું. તેઓ બધા તેમની પાસે બેઠા, પણ વશિષ્ઠ ઈચ્છતા હતા કે રામ તેમની વધારે નજીક આવે. તેમણે રામના કેશ પંપાળીને, તેમની પીઠ થાબડીને પ્રેમપૂર્વક લાડ કર્યા અને બોલ્યા, રામ તમે આટલા ચૂપ કેમ થઈ ગયા છો? તમારા આ ન સમજી શકાય તેવા પરિવર્તનથી આપની માતાઓને અને પિતાને ખૂબ જ દુઃખ થાય છે. તમારે તેમના સુખનો પણ ખ્યાલ કરવો જોઈએ, નહીં વારું. તમારે માતૃદેવ ભવ, પિતૃદેવ ભવ ની સાથે એક મૂલ્યવાન સૂત્રોને તમારા આચરણમાં પ્રદર્શિત કરવાના છે, નહીં સારું. વશિષ્ઠે વિચારણા માટે રામની સમક્ષ તેવા ઘણા બધા બોધપાઠો અને સત્યો રજૂ કરે. ગુરુની વાત સાંભળતા સાંભળતા રામ સ્મિતપૂર્વક બેઠા. જ્યારે ગુરુએ બોલવાનું બંધ કર્યું ત્યારે તેમણે શાંતિપૂર્વક કહ્યું, ગુરુજી તમે માતાની વાત કરો છો, પણ સાચી રીતે જોઈએ તો કોણ માતા છે, કોણ પુત્ર છે, વાસ્તવિક રીતે કે પછી દેહ શું છે, સજીવ શું છે, શું આ વિષય જગત વાસ્તવિક છે, શું પરમાત્મા સત્ય છે, આ દેહ ઉપર આત્માની પ્રતિકૃતિ છે, નહીં વારું. દેહનું નિર્માણ કરનાર પાંચ મહાભૂતો પણ સમગ્ર વિશ્વનું પદાર્થ તત્વ છે, આ વિશ્વ પાંચ મહાભૂતો વડે રચાયેલું છે, નહીં વારું. સર્વ સંયોગીકરણો અને વિઘટનો થાય છે, છતાં આ પંચ મહાભૂતો ટકી રહે છે. તેમના પાયાભૂત એક વધારે ગહન તત્વ પણ છે, તેનો સાક્ષાત્કાર કર્યા સિવાય જો એ સર્જન કરાયેલા વિશ્વને સત્ય માનવામાં આવે, જો માણસ આ અસત્યના મોહને વશ થઈ જાય, જો અસત્યની ખાતર સત્યનો ત્યાગ કરવામાં આવે, તો આપણે તેના મહાન અજ્ઞાન વિશે શું કહેવું? સનાતન પરાત્પર સાચી વાસ્તવિકતા રૂપ આત્માની ઉપેક્ષા કરવાથી માણસ શું મેળવી શકવાનો હતો? જ્યારે રામ આવી ગહન તત્વ ચિંતનીય સમસ્યાઓ ખડી કરતા હતા, ત્યારે વશિષ્ઠે તેમના મુખની આસપાસ આધ્યાત્મિક પ્રકાશના તેજસ્વી કિરણોનું તેજો મંડળ જોયું. તેમણે જાણી લીધું કે તે પ્રકાશ બહાર પ્રગટ થવા મથતી દિવ્યતાનું સૂચન હતું, એટલે તેમણે રામે પૂછેલા પ્રશ્નોનો જવાબ રામ પોતે જ આપે એવી ઈચ્છા વ્યક્ત કરી. રામે જે જવાબો અને સમજૂતીઓ આપ્યા તે સાચે જ ભગવાનનો અવાજ હતો. વશિષ્ઠ તે વાતને સ્પષ્ટપણે જોઈ શક્યા નહીં, એટલા માટે તેમણે માનસિક રીતે રામને નમન કર્યું. તે બોલ્યા, પુત્ર હું તમને ફરીવાર સાંજે મળીશ. પછી તે દશરથને મળ્યા વગર જ રાજમહેલમાંથી વિદાય થયા. તે પ્રસંગના પ્રકાશથી તે ખૂબ અભિભૂત થઈ ગયા હતા. તેમણે આભાર વૃત્તિથી અને પ્રેમની આનંદપૂર્ણ માગણી વડે બાળકોના લાડ કર્યા. થોડાક સમય પછી દશરથ કુમારોને મળ્યા. તેમણે પણ તેમના મુખ ઉપર પ્રકાશના દિવ્ય જ્ઞાનનું તેજ જોયું. તેનું કારણ તે સમજી શક્યા નહીં. તે સાંજે વશિષ્ઠના આગમનની રાહ જોવા લાગ્યા. વશિષ્ઠ દેવ મંદિરમાં આવ્યા કે તરત જ બાળકો, માતાઓ અને દશરથ તેમને પગે પડે અને પ્રાર્થનામય વિનમ્રતાપૂર્વક હાથ જોડીને તેઓ પોતપોતાની જગ્યાએ બેઠા. રામે ઓચિંતા જ પ્રશ્નોની પરંપરા પૂછી, તેથી બધા આશ્ચર્યચકિત બની ગયા. જીવાત્મા, પરમાત્મા અને પ્રકૃતિ વચ્ચે કયો પારસ્પરિક આંતર સંબંધ છે? તે ત્રણ છે કે એક જ છે? શું તે ત્રણ ભિન્ન ભિન્ન તત્વો છે? જો એક હોય તો તે ત્રણ શા માટે અને કેવી રીતે બને? તેમના મૂળમાં એકતા સાધનારું તત્વ કયું છે? એકતાનો ત્યાગ કરીને તેમને ત્રણ ભિન્ન ભિન્ન તત્વો માનવાથી શું ફાયદો થવાનો હતો? આ પ્રશ્નોની ગહનતા તથા રામની નાની વય જોઈને માતા પિતા આશ્ચર્યચકિત બની ગયા. ઉભી કરેલી સમસ્યા ઉપર પ્રકાશ ફેંકતા, મૂલ્યવાન સૂત્રો વરસાવતા, તે બોધના અને સંશોધનના પ્રવાહમાં તેઓ પરિપૂર્ણ રીતે વિલીન થઈ ગયા. જાણે કે પૃથ્વીએ પૂછેલા પ્રશ્નોના જવાબ સ્વર્ગ એટલે કે પરમાત્મા ન આપતું હોય. રામ પોતાનો જ બાળક છે તે વાત તેઓ ભૂલી ગયા. તે મહાન અદ્વૈત જ્ઞાનના પૃથક્કરણમાં અને તેને સમજવામાં રાત્રિના કલાકો પસાર થઈ ગયા. વશિષ્ઠે જોયું કે રામના હોઠોમાંથી વહી આવતા શબ્દોએ અમૃતના બિંદુઓ હતા. રામના હોઠમાંથી વહી આવતા શાંતિ આપવાની ક્ષમતા ધરાવતા હતા. તેમણે રામને અને રાણીઓને આશીર્વાદ આપ્યા અને પોતાના આશ્રમમાં પાછા ગયા. રામ અને વશિષ્ઠ વચ્ચેનો સંવાદ એક યોગ વશિષ્ઠ નામનો ગ્રંથ છે, જે બહુ જ અર્થયુક્ત અને પરિપક્વ છે. તેને રામગીતા પણ કહેવામાં આવે છે. રામ વેદાંતમાં તલ્લીન બની ગયા. પોતાનું આત્મચિંતન કરવા લાગ્યા. પોતાની જાત સાથે જ વાતચીત કરવા લાગ્યા. બીજાઓ સાથે મૌન રહેતા અને ઘણી વાર કોઈ કારણ વિના પણ હાસ્ય કરતા. આમ ઘણા દિવસો વીતી ગયા. દશરથને ચિંતા થઈ, પુત્રોનું શું થશે તે બાબતની તેમને ચિંતા થતી હતી. તેમણે નાના ત્રણ ભાઈઓને જુદા જુદા રાખવાની કોશિશ કરી, પણ તેમણે રામથી દૂર થવાની વાત કબૂલી જ નહીં, એટલે તેમણે ચારેને સાથે જ રાખવા પડ્યા. રાજા અને રાણીઓ ખૂબ ખિન્ન બની ગયા, કારણ કે આનંદની અને યશની તેમની બધી જ આશાઓ ઉપર પાણી ફરી વળ્યું હતું. પુત્રોના અંદર આવેલું આ પરિવર્તન દૂર થાય તેવું કોઈ ચિહ્ન તેમને દેખાયું નહીં. તેથી તેઓ પોતાનો સમય ચિંતામાં અને પ્રાર્થનામાં ગાળવા લાગ્યા. રામને ભોજનમાં પણ કશો રસ ન હતો. તે બેદરકારીપૂર્વક ભોજન કરતા તેથી તે નબળા પડી ગયા અને તેમની તબિયત લથડવા લાગી.